પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 48-50 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 12.
વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. મોક્ષુજીને આ ચોક્કસ સ્થિતિ છે, નિયમબદ્ધ સ્થિતિ છે કે ચાલતા પરિણામમાં એને દુઃખ છે. કેટલી હળવાશ આવતા એ દુઃખનો એને અનુભવ થવા લાગે છે. હળવાશ આવતા એટલે હજી બહુ શરૂઆત છે. જેને વિકલ્પમાં દુઃખ લાગતું નથી, ઉલટાના વિકલ્પમાં ઉત્સાહિત થાય છે, એને માટે તો આગળનો કોઈ વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. શુભાશુ વિકલ્પમાં ઉત્સાહિતપણે પરિણમે છે, તીવ્ર રસથી પરિણમે છે. અને ઘણું દુઃખ હોવા છતાં એ દુઃખ સંબંધીનું લાગવું એવું કાંઈ જેના પરિણામમાં નથી, એના વિશે તો કોઈ વિકલ્પના અભાવની સ્થિતિનો વિચાર કરવો એ પ્રશ્ન રહેતો નથી. પણ જે કોઈ જીવ હળવો થયો છે અને આત્મપ્રાપ્તિના ધ્યેયને લક્ષે આગળ વધવાનો છે એવા જીવને વિકલ્પમાં દુઃખ લાગવાનું શરૂ થાય છે. અગમ્યપણે એમ છે, જો એને કોઈ બીજું સુખનું ગમ્યપણું થયું છે અને વિકલ્પમાં દુઃખ લાગે છે એમ નથી. કોઈ એવી જ હળવાશ આવી છે, કિંચિત માત્ર દોષ ન જોઈએ અને સંપૂર્ણ નિર્દોષ થવું છે એવા ધ્યેયમાં હળવાશ આવે છે, તો એ હળવાશનું શું લક્ષણ છે એમ વિચારીએ તો એને દુઃખ લાગવાનું શરૂ થાય છે. પછી તો જે વેદજ્ઞાનનો પ્રયત્ન છે, જેમાં જ્ઞાન અને રાગને સાથે નિંધવામાં આવે છે, ત્યાં તો એ વિશે એને ગમ્ય થાય છે, સ્પષ્ટ થાય છે કે આ જ્ઞાન છે, અકસાય સ્વરૂપ છે. આ રાગ છે તે સકસાય સ્વરૂપ છે. કસાયમાં આકુલતા નામ દુઃખ રહેલું છે. એ દુઃખને દુઃખ છે, કસાય છે તે અન્ય ભાવ છે, પરભાવ છે. એમાં આત્મા એટલે હું ખરેખર એમાં નથી, મારી હસ્તી એમાં નથી. મારી હસ્તી વેદાય તો જ્ઞાનમાં વેદાય. એ પ્રકારે જે જ્ઞાન વેદનમાં ચડવાના પ્રયત્નમાં છે એને તો સ્પષ્ટપણે વિકલ્પમાં દુઃખ લાગે છે અને પૂરેપૂરું દુઃખ લાગે છે. ત્યાં એને સામાન્ય આભાસ નથી, પણ પૂરેપૂરું દુઃખ લાગે છે. જે જીવ મુક્ત થવા માંગે છે એને એટલી એના માટે એટલી વાત તો બરાબર સ્પષ્ટ છે કે વર્તમાન પરિસ્થિતિ એને મંજૂર નથી. વર્તમાન સ્થિતિ પણ એને મંજૂર છે તો એનાથી મુક્ત થવું છે એક પ્રશ્ન રહેતો નથી. વર્તમાન પરિસ્થિતિ જેને મંજૂર નથી, જે કોઈ પ્રકારે છે, એ તો સ્વવિકલ્પ વાળી સકસાય વાળી દશા છે જ નહીં. એને ત્યાં દુઃખ પણ ન લાગે, એને મંજૂર નથી, બે વાત કેમ બને? આ તો સ્પષ્ટ છે કે નહીં? એટલે એમ કહ્યું કે જે તે પ્રકાર હોય, ભલે શુભનો પ્રકાર હોય, અશુભના પ્રકારમાં તો દુઃખ છે જ, તો કે અશુભમાં પણ જેને મજા છે એનો તો ક્યાં વિચાર કરવો? એને તો કસાયની મંદતા વાળા શુભ વિકલ્પમાં દુઃખ લાગશે. ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ, એ ઈચ્છા જે અશુભ રૂપ છે, ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં થોડો કસાય મંદ થાય છે, અલ્પ, ઘણો અલ્પ મંદ થાય છે, ત્યાં તો તીવ્ર છે. આમ તો એવા અશુભ ઉપયોગમાં પણ જેને દુઃખ નથી, એને શુભોપયોગમાં દુઃખ કેવી રીતે અનુભવાશે? અહીંયા તો અમુક વિકલ્પમાં દુઃખ લાગે અને અમુક વિકલ્પમાં સુખ લાગે, એ પ્રશ્ન પણ છે નહીં. એ વિષય લીધો છે અમને, છેલ્લી મીટી છે ને. એક વિકલ્પમાં દુઃખ લાગે છે અને બીજા મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે. દુઃખ નથી પણ એને એમ લાગે છે કે આ શાંતિ છે. એને પણ ભ્રાંતિ એવી ને એવી છે, એની ભ્રાંતિમાં કઈ ફરક છે નહીં. ખરેખર તો વિકલ્પમાં જરા પણ શાંતિ અને સુખ નથી. વસ્તુ સ્થિતિ પણ એમ છે કે વિકલ્પમાં જરાય શાંતિ નથી અને જરા પણ સુખ નથી. એ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એ વિશેષ વાત કરી. ન્યાયથી, તર્કથી, આગમના આધારથી સમજે, ઉપર ઉપરથી એમ નહીં, એને અંદરથી એટલે વેદનથી એને એ લાગવું જોઈએ. એ વેદનનો વિષય છે. સુખ અને દુઃખ એ વેદનનો વિષય છે. સુખ અને દુઃખ એ વ્યાખ્યા કરવાનો વિષય નથી ને વ્યાખ્યાથી સમજવાનો વિષય નથી, પણ વેદનથી સમજવાનો વિષય છે. ગળપણ શબ્દથી કઈ ગળપણનું જ્ઞાન ન થાય, પણ ગળપણના સ્વાદથી ગળપણનું જ્ઞાન થાય. એ સ્વાદનો વિષય છે. એમ લાગવું જોઈએ એમ છે. અહીંયા અનુભવનો વિષય છે. એ લાગે છે, એ અનુભવમાં લાગે છે. એમ વેદનથી અંદરથી લાગવું જોઈએ, પૂરેપૂરું લાગવું જોઈએ કે વિકલ્પમાં દુઃખ છે. અને વિકલ્પમાં દુઃખ ન લાગ્યું હોય અને વિકલ્પથી છૂટી ગયો હોય, એમ બને કેવી રીતે? અનાદિથી જે વિકલ્પમાં જીવ સ્થિત છે, જે રાગાદિ પરિણામમાં જીવ સ્થિત છે, અને ત્યાંથી એને ઉખાડવો મુશ્કેલ છે, એને દુઃખે ન લાગે ને ત્યાંથી ઉખડી જાય, અથવા જે અનાદિનું એને ઠીકપણું લાગ્યું છે એવું ને એવું ઠીકપણું રહે અને ત્યાંથી છૂટી જાય, એ પરિસ્થિતિની વાસ્તવિકતા નથી. બહુ સ્પષ્ટ વિષય છે, એકદમ વાસ્તવિક વિષય છે. જો કે જે બી એકદમ નિર્વિકલ્પ દશાની નજીક છે અને ભેદ જ્ઞાનનો ઘણો ઉગ્ર પ્રયત્નમાં વર્તે છે, એ સાથેની સ્થિતિ છે. ભેદ જ્ઞાનના એકદમ ઉગ્ર પ્રયત્નમાં પ્રવર્તેલો છે અને નિર્વિકલ્પ દશાની ઘણી નજીક, ઘણો નજીક છે, એને તો અંતરજલ્પ આત્મા સંબંધીનો એ પણ એને પ્રત્યક્ષ દુઃખરૂપ ભાસે છે. સમ્યક દ્રષ્ટિનું તો ગુરુદેવ એવું વર્ણન કરતા, નિર્વિકલ્પ દશા પૂરી થયા પછી કે કોઈ જીવ નિર્વિકલ્પ દશાની શાંતિમાંથી છૂટે છે પ્રથમ ઉપશમ સમ્યક દર્શનમાં આવતા, અને વિકલ્પમાં આવે છે ત્યારે માછલી જેમ પાણીની બહાર ફેંકાઈને તરફડાટ નાખે, એક એક બબે ફૂટ ઉછળે, રેતીમાં પડે એક એક બબે ફૂટ ઉછળે, પાણી સિવાય રહેવું એને, જીવવું એને માટે અસહ્ય છે, એવી ઉપમા આપતા. હવે જ્યારે કોઈ જીવ નિર્વિકલ્પ શાંતિમાંથી બહાર આવે છે એટલે કાંઈ સીધો અશુભ ઉપયોગમાં આવતો નથી. જેમ નિર્વિકલ્પ દશા પહેલાં કોઈ સીધો અશુભ ઉપયોગમાં હોતો નથી ને નિર્વિકલ્પ દશામાં સીધો આવતો નથી, એમ નિર્વિકલ્પ દશા પૂર્ણ થયા પછી પણ કોઈ જીવ અશુભ ઉપયોગમાં સીધો નથી આવતો, એ પણ શુભોપયોગમાં જ રહે છે. અને એ આગળની અને પાછળની લગોલગની ક્ષણોના શુભોપયોગને વિચારીએ તો એ તો એકદમ આત્મા સંબંધીના જ્ઞાનમાં આત્મા છે, જેના જ્ઞાનમાં આત્મા છે ને એ સંબંધી હજી વિકલ્પ તૂટ્યો નથી, રાગ તૂટ્યો નથી, અને મંદ પ્રયત્નને લઈને રાગની ઉપસ્થિતિ થઈ આવે છે, ઉત્પન્ન થઈ આવે છે રાગ, એવા ઘણા કષાયની મંદતાવાળાવાળી સ્થિતિ છે આગળ અને પાછળ બે. તો પણ એની એને બતાવવા માટે એમ કહ્યું કે ઉપયોગ આનંદનો પૂરો થયો અને વિકલ્પનો ઉત્થાન થયો, એનું દુઃખ કેટલું એને કે માછલી પાણીમાંથી બહાર ફેંકાઈને તરફડાટ નાખે એટલું, કાંઠે ઉડીને બહાર પડે ત્યાં તો હજી ભીની રીતિ છે, નદીના કાંઠે રહેતા હોય ને ખ્યાલ આવે, પાણીનું વહેણ હોય એને બે ત્રણ ચાર ફૂટ સુધી એનો ભેજ હોય, પાણીમાં ઠંડી રહેતી હોય, ભીંજાયેલી રહેતી હોય પાણી, ત્યાં તો એક ઇંચ ખૂબ હોય તો નીચે પાણીનો પ્રવાહ જ હોય છે. ઊની રેતીમાં તો શું દશા થાય એ વિચારવાનો પ્રશ્ન રહેતો, એના પ્રાણ છૂટી જાય. પણ ઠંડી ચોવીસે કલાક ભીની રેતી એ પણ પાણી નથી, એ કઈ પાણી નથી એના માટે, એ દુઃખવાળી સ્થિતિ છે. અહીંયા તો થોડી એક તીવ્ર કષાયમાં થોડું અને દુઃખ લાગે અને કષાયની થોડી મંદતા થાય એવો વિકલ્પ આવે તો એને શાંતિ ને સુખ લાગે કે ઠીક છે આ ભાવ મને સારો આવ્યો, હું આ ભાવ સારો આવ્યો, અહીંયા ભાવ સારો આવ્યો, એટલે ભાઈ અનુભૂતિ શું ચીજ છે એ સંબંધનું કાંઈ ખબર એમાં કાંઈ જાણવું પણ એમાં હોતું નથી. આવો વિષય છે. એક વિકલ્પમાં દુઃખ લાગે છે અને બીજા મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે, ભ્રાંતિથી મનાઈ જાય છે, એને છે નહીં દુઃખ છે છતાં શાંતિ જીવને મનાઈ જાય છે. પણ વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે તો આ શરત છે, જો વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહીં, અને દુઃખ ન લાગે ને અંદર માર્ગ મળે એ વાત કોઈ રીતે બંધ બેસતી નથી. કેમ કે ત્યાં જ્ઞાન છે એ જે ભૂમિકાની નિર્મળતામાં પણ આવ્યું નથી, સમ્યક દર્શન પહેલાની સમ્યક દર્શનની ભૂમિકા જેને કહીએ, ત્યાં પણ મુમુક્ષુ જીવનું જ્ઞાન એટલું નિર્મળ હોય કે દુઃખને સુખ માની લઈએ તો એ દુઃખને છોડે ત્યારે જે વિકલ્પમાં એને શાંતિ લાગે, કસાયની મંદતા વાળા વિકલ્પો છે એમાં એને જો શાંતિ લાગે તો ત્યાંથી છૂટવાનો કોઈ રીતે પ્રકાર બની શકે નહીં. વળી સામાન્ય સ્થિતિ એવી છે કે એકાગ્રતા, ચિંતન, મનન, ગોલનનો વિષય એવો છે કે જ્યાં ચંચળતા મનની ઘટે છે, અને જેમ જેમ મનની ચંચળતા ઘટે તેમ તેમ શાંતિ જે આકુલતાનો પારો છે પણ થોડો નીચો આવે છે. એટલે જો એને મૂળ શાંતિ, આત્મિક શાંતિ એના ઉપરનું લક્ષ્ય ન હોય તો પૂર્વ પર્યાયનું લક્ષ્ય ઘણી આકુલતા અને ઓછી આકુલતાની સરખામણી થઈને ઓછી આકુલતામાં એને ઠીકપણું મનાયા વિના રહે નહીં. એ ઠીકપણું મનાવવું એ જ ત્યાં યોગ્યતાનું રોકાવું છે, એ જ સંતોષ છે અને એ જ એને પુરુષાર્થમાં બાધક કારણ છે. એને નિરાકુલ શાંતિનો પુરુષાર્થ ત્યાંથી આગળ ચાલી શકે નહીં. એટલે એમ કહ્યું કે જો વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહીં. તીવ્ર દુઃખ ન લાગે અને માર્ગ મળે એવું કોઈના માટે બનતો નથી. કેમ કે જ્ઞાન એટલું ચોખ્ખું છે કે જે દુઃખ છે એ દુઃખ રૂપે જ એને જાણવામાં આવે છે. પછી એના જ્ઞાનમાં દુઃખ સુખ રૂપે જણાય એવું કેમ બને, અને એવું બને ને એ દશામાં ત્યાંથી રોકાયા વિના આગળ વધે એમ પણ કેમ બને, એવું બની શકતું નથી. સોગાનીજીના પત્ર ચર્ચામાં પણ એ વિશે એમણે લીધો છે કે પ્રથમ તો વિકલ્પ માત્રમાં દુઃખ લાગવું જોઈએ. અને અહીંયા તો નામ લઈને લીધું છે કે દેવાદિક પ્રત્યેના ઉપયોગમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ. તીવ્ર દુઃખ અહીંયા શબ્દ લીધો છે એમણે, ભઠ્ઠીની ઉપમા આપી છે કે જેમ સળગતી ભઠ્ઠી છે એ સહન ન થાય, એનો તાપ છે એ સહન ન થાય, એમ તીવ્ર વિકલ્પનું તીવ્ર દુઃખ જે જીવને સહન થતું નથી એને મંદ વિકલ્પની કૃત્રિમ શાંતિમાં રોકાવાનો એને માટે પ્રસંગ રહેતો નથી. એનું લક્ષ્ય જ નિરાકુર શાંતિ ઉપર છે, એનું લક્ષ્ય જ જ્ઞાન ઉપર છે. એટલે ઓછી પણ આકુલતા, ધીમી પણ આકુલતા એમાં એને ભ્રાંતિ થતી નથી કે આ શાંતિ નો આ શાંતિ છે, આ ઠીક છે, આ આત્માની શાંતિ છે એવું એને લાગતું નથી. એ પ્રશ્ન ચાલે છે આપણે કે આત્માનું ચિંતન ચાલતું હોય, ત્યાં સાતા પ્રકૃતિનો ઉદય હોય અને કસાયની ઘણી મંદતા થતાં શાંતિ લાગે અને આત્માની નિરાકુર શાંતિ, એ બે વચ્ચેનો તફાવત અનુભવ ન થયો હોય નથી, જીવ કેવી રીતે સમજી શકે? જીવને ભૂલ થઈ છે કે ભૂલ નથી થઈ એની એની સ્પષ્ટતા એને કઈ રીતે વર્તે? આવો પ્રશ્ન ચાલે છે. ભાઈ એ પ્રશ્ન છે કૃષ્ણ કરનારના ખ્યાલમાં નિરાકુર શાંતિને પ્રાપ્ત થયા પહેલાનો યથાયુગ પ્રોસેસ કેવો હોય છે એની એને ખબર નથી. નહીતર આ પ્રશ્નો ઉપસ્થિત થવાની જગ્યા નથી. આમ છે કેમ કે જેણે જ્ઞાન ને રાગ જુદા પાડવાનો પ્રકાર પ્રોસેસમાં વર્તે છે, ભેદ જ્ઞાનનો પ્રયાસ ચાલે છે. ભેદ જ્ઞાન થઈ ગયું નથી હજી, પણ ભેદ જ્ઞાન થવાનો પ્રયત્ન વર્તે છે. એના લક્ષમાં જ્ઞાન સ્વભાવ જુદો આવ્યો છે ને એ જ્ઞાનને જુદું એણે પરખ્યું છે, ઓળખ્યું છે. તેથી એનાથી વિજાતીય, વિભાવ જાતીય, વિરુદ્ધ જાતીય જે ભાવ છે, રાગ એક અમૃત છે ને એક ઝેર છે, એક પ્રકાશ છે ને એક અંધકાર છે, એવી જે સ્પષ્ટ જુદી જાતિ છે, એ જુદી જાતિ આટલી વિરુદ્ધ જાતિ છે એમાં એને શાંતિ લાગે તો એને આ પ્રકારનો પ્રયત્ન હતો એ વાત રહેતી નથી. એવું થયું ને તમે બહુ ધ્યાન કરતા હતા, ધ્યાનની ઘણી પ્રેક્ટિસ હતી, આત્માના ચિંતનમાં બહુ રહેતા હતા, હવે એમાં શાંતિ તો લાગી, પણ હવે નિર્વિકલ્પ શાંતિ હતી કે મમતા નહીં હતી, ઘણી મમતા હતી, કેમ જુદું પાડવું, એ વાત બધી ગડબડવાળી છે. એ વાતની અંદર એની સમજણ પણ સ્પષ્ટ નથી ને એનો આ વિષયનો જે પ્રયત્ન ચાલવો જોઈએ એ પણ યોગ્ય નથી, અયોગ્ય છે. એવું છે, તમે સાહેબ લેટ હતા પણ એ પહેલા વિષય લીધો હતો. મુમુક્ષુની ભૂમિકામાં હળવાશ આવે છે ને ત્યારથી આની શરૂઆત થાય છે. અગમ્યપણે પહેલી તો થોડો હળવો થાય છે કે એકદમ કોઈ પણ કષાયનો કણ માત્ર, કષાય કલંક એક કણ પણ ન જોઈએ અને પરિપૂર્ણ નિર્દોષતા જોઈએ એવી ધ્યેયમાં ને ભાવનામાં આવે છે ને જે હળવાશ આવે છે ત્યાં વર્તમાન પરિસ્થિતિમાં એને દુઃખ ચાલુ થઈ જાય છે. હળવાશ છે ને એની હળવાશનું સૂચક છે. કેમ કે ફુગાનીજી એક શબ્દ એવો વાપર્યો છે, પ્રથમ તો આમ થવું જોઈએ, પ્રથમ શબ્દ લીધો છે એટલે અહીંથી શરૂઆત લીધી. એને દુઃખ લાગવું છે એવું શરૂ થયું છે, હજી કાંઈ અગમ્યપણે હજી તો દુઃખ લાગે છે, કેમ કે સુખ તો જોયું નથી, સુખ જોયું નથી અને દુઃખ લાગવાની શરૂઆત થઈ તો એની કોઈ ભળવાશ આવી છે એના પરિણામે, ત્યાંથી શરૂ થાય છે. પછી કોઈ જીવ ભેદ જ્ઞાનના પ્રયાસમાં આવે છે ત્યાં તો એ જ્ઞાન અને રાગની વહેંચણીનો પ્રકાર છે. જ્યાં જ્ઞાન અને રાગની વહેંચણીનો પ્રકાર છે ત્યાં તો એને જ્ઞાન શું, અકષાય સ્વભાવ શું, જ્ઞાન એટલે અકષાય ભાવ, અકષાય સ્વભાવ શું, રાગ એટલે સકષાય પ્રકાર શું, જાતિ શું, એમ બેની જાતિથી બેને જુદા પરખે છે, બેને જુદા ઓળખે છે. પણ પ્રયત્નની મંદતાને લઈને હજી એનો વિકલ્પ સમાતો નથી. તો જે વિકલ્પ ચાલે છે પછી ભલે ભેદ જ્ઞાન સંબંધિત હો કે આત્માના સ્વભાવ સંબંધિત હો તો પણ એ વિકલ્પમાં એને દુઃખ લાગે છે, પૂરેપૂરું દુઃખ લાગે છે, તીવ્ર દુઃખ લાગે છે. પછી દેવગુરુ શાસ્ત્રનો તો બહુ શુભ ઉપયોગ છે, એમાં તો ઘણું દુઃખ લાગે એ તો બરાબર સંભવિત છે, ના તો ભટ્ટી જેવું દુઃખ જે છે ને. એટલે એ બધા મુમુક્ષુની ભૂમિકાના ચિહ્નો છે, લક્ષણો છે, જેને તપાસતા ખ્યાલ આવે કે વર્તમાન પરિસ્થિતિ શું વર્તી રહી છે, એ લક્ષણાયા ઉપસ્થિત થયું છે કે નહીં. જો નથી થયું તો પરિસ્થિતિ હજી ઘણી બીજી બાજુની ચાલે છે, બીજી બાજુની ચાલે છે ને એમાં બીજી બાજુમાં અહમ પણ થાય તો વિપર્યાસની દ્રઢતા થાય એ કહેવાની જરૂર રહેતી નથી. એટલું બધું ચોખ્ખું લીધું છે કે ક્યાંય જીવ ખોટી રીતે ફસાય નહીં, બધાને આટલું ચોખ્ખું મળે છે એમ હોતું નથી. આ તો મળે છે બધા નસીબદાર છે એમ કહેવું જોઈએ. બધા સાધકોને આટલી સ્પષ્ટ સમજણ આપનારા પહેલા જ્ઞાનીઓ મળે ને પછી આગળ વધે છે એવું તો બનતું નથી, કેમ કે આ તો કુદરતી પરિસ્થિતિ છે, નૈસર્ગિક સ્થિતિ છે જીવની. જો એની યથાર્થતામાં આવે તો પોતાનો જે ઉત્પન્ન થતો ચાલતો જે રાગનો પ્રવાહ છે જેનાથી એને રહિત થવું છે, એવી દશામાં આવવું છે, શરૂઆતથી મોક્ષ માર્ગની શરૂઆતથી એવી દશામાં આવવું છે. સંપૂર્ણ દશા તો સંપૂર્ણપણે એનાથી રહિત છે, એનો એને નિષેધ દુઃખના જ્ઞાનપૂર્વક, દુઃખના અનુભવપૂર્વક થાય એવી જ કોઈ કુદરતી પરિસ્થિતિ છે. એવું ન બને અને અધરથી કોઈ સમ્યક દર્શન આદિ નિર્વિકલ્પ દશા આવે એવું કોઈ કાળે કોઈના માટે બનતું નથી. આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા, અને તે સિવાયના બીજા પરિણામ કેટલા તે તપાસી પુરુષાર્થ તરફ વળવું. સાંજે રોજ કેશ મેળવે છે કે નહીં દુકાનની, દુકાનમાં હે મુંબઈમાં હું એક પેઢીમાં નોકરી કરતો હતો 26-27 વર્ષ પહેલા, પછી રોજની 1-1.5 લાખ રૂપિયાની સત્તા 19 વર્ષની ઉંમર મારા હાથમાં હતો, 1-1.5 લાખ રૂપિયાની રોડ લીધી દીધી છે ઇન્ડિયામાં કામ કરે. બે આના ચાના ચાના બે આના બે આના ચાનાથી માંડી અને 1.5 લાખ રૂપિયાની મંડી લેવી દેવી હોય તો બધું એકાથી કરવાનું. અને હાજ પડે એવા તો આમ 5-5 વખત બે આના ચૂકવવા પડે, પણ સાંજે મેળમાં બે આનાની ભૂલ આવવી જોઈએ નહીં એવી કીધી હતી. એટલો લૌકિક કાર્યમાં કામ ઘણો કરતો હતો, બે ટેલિફોન સંભાળીએ, એકાઉન્ટ સંભાળીએ, ટીવી સંભાળીએ, 56 જાતના બજારો ચાલતા હતા એના ભાવ સંભાળીએ, સત્તાનું કામ પછી રહેતા શેખ હતા સંભાળી બધા હતા. 12 ભલે વાગે પણ આ બે આના ભૂલ નીકળી ગયેલી ને રાત્રે મેળ મેળવતા બાર વાગે, નવ વાગે નહી, બાર વાગે ભલે, તો પણ વેલ તો આના પાછી છે મળી જવો. કહેવાનો મતલબ શું છે? જ્યાં પ્રયોજન છે જ્યાં કિંમત છે, બે આનાનો સવાલ નથી, અહીંયા સિદ્ધાંતનો સવાલ છે. લેતી દેતીમાં ચોકસાઈનો સવાલ છે. અને બે આનાની ભૂલ છે કે 1000 રૂપિયાને બે આનાની ભૂલ છે એ કેમ ખબર પડે? 1000ની ભૂલ એવી રીતે અવળી હવળી સંતાયેલી હોય કે દેખાય નહીં, બે આના વાળી દેખાતી હોય. બે આના ગૂંચતા કોઈ વાર 2000ની ભૂલ નીકળે એમ સમજાવે, એમ શીખવાય ઉંમર હતી. એ દ્રષ્ટિએ બધું વિચારવાનું. કહેવાનું શું છે કે પોતાને દિવસ દરમિયાન માત્ર ટોટલ જોયો નથી, પણ આખો આખા દિવસનું સર્વેનું તપાસવાની અહીંયા વાત છે. મેળ તો સરવાળે મેળવવાનો છે કે પુરાંત છે એ બરાબર છે કે નહીં, તો લેતી દેતી સાચી છે. અને ભૂલ આવે તો એક એક એન્ટ્રી જોવાની રહી, અહીંયા એમ નથી. અહીંયા તો કે આત્માર્થને પોષણ મળે તે પ્રકારના પરિણામ કેવા અને અન્ય પ્રકારના પરિણામ કેવા, એનો એને તપાસીને, એટલે એની તપાસ જેને રહે છે તે પુરુષાર્થ બાજુ વળે છે, એમ નેમ હાલું જાય છે ગાડું, ત્યાં પરિણામ કેવા થાય છે એની ખબર રહેતી નથી. એટલો વેગ છે જે તે પરિણામમાં. એને પુરુષાર્થનું કોઈ નામ નિશાન કે પુરુષાર્થની વાત નામ લેવું એ મારે પ્રશ્ન રહેતો નથી. બધી અનુભવની વાતો લખી છે કે જે રીતે પસાર થયા છે, જે રસ્તેથી પસાર થયા છે, ત્યાં ત્યાં શું શું ચાલ્યું છે, કેવા કેવા પ્રકારે પરિણામ ચાલ્યું છે, ત્યાંથી માર્ગ કેવી રીતે મળ્યો છે, એ વાત ખુલ્લી ખુલ્લીને કરી છે. આ બધા પ્રકાર આવે છે. આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે, એમાં તો કેટલું ગર્ભિત છે કે આત્માનું પ્રયોજન સરે એવા પ્રયોજન સમજ્યા વિના પ્રયોજનવાળા પરિણામ ચાલે છે એ પ્રશ્ન પણ રહેતો નથી. એટલે પ્રયોજન ઉપર કેટલો એ જીવ ચોંટેલો છે, જેને લઈને એની જાગૃતિ છે, એને લઈને એ તપાસી શકે છે કે આ બાજુ કેટલું જવાય છે અને આ બાજુ કેટલું જવાય છે. આવી આવી જગ્યાએ જે જીવ ઊભો છે, અંદાજ લગાવવા જોઈએ કે જે જગ્યાએથી કેટલો એ ખસેલો હોય છે ઉદયમાંથી, એનો અંદાજ આવી શકે એમ છે. નહીં તો ઉદયનો પ્રકાર નિષ્ઠાની ભૂમિકામાં એટલો પ્રખર ને પ્રબળ છે કે એમાં જીવ એકાકાર રહે છે, ઉદયના કાળમાં એકાકાર રહે છે. તેથી એને આ સ્વાધ્યાયાદીનો વિચાર પણ ઉદયમાં ચાલ્યો જાય છે. જેને ઉદયભાવથી ભિન્ન પડવું છે, એનો પ્રકાર કઈ રીતે ફરે છે અને ફરવાની શરૂઆત થાય છે ત્યારે કયા પ્રકારથી ફરે છે, એટલું બધું ચોખ્ખું થાય. પુણ્યનો ઉદય આવ્યો, સાચા દેવગુરુ શાસ્ત્રી મળ્યા, સાચા સંભળાવનારા મળ્યા, મંદિરમાં બેસવાનો સમય મળ્યો, ઉપાધિને લઈને સવારમાં 6 વાગ્યાથી જોડાવાનું આજીવિકા માટે હરે હું
પ્રકાર છે,
વિકલ્પ આવે એ બધો ભાવ છે. બેસવાનો ભાવ ઉદય છે, વાંચવાનો વિચારવાનો બધો ભાવ ઉદય ભાવમાં જાય છે. ઉદય ભાવમાં જાય છે એટલે શું છે કે એની જે અંતર સાવધાની હોવી જોઈએ, આત્માર્થને પોષણ કરે એ પ્રકારના પરિણામ આવવા જોઈએ, એ ન આવે. ઉપરથી જે તે પ્રકારનો ઉદય હોય એને અનુસરીને પરિણામ થયા કરે, અશુભ ના થયા કરે, શુભ ના થયા કરે, અનેક પ્રકારના થયા કરે. એ તો દીક્ષા લે ત્યાં સુધી ઉદય ભાવ ચાલે છે, એ પણ ઉદય ભાવ, ઉદય ભાવે દીક્ષા લે છે. અહીં તો નીચેથી નોખું પાડે છે, જુદું પાડે છે કે આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે, એવો વિષય લીધો છે. ફેરવી 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 ફેરવીને અને બીજા પરિણામ કેટલા છે તે તપાસે. આ બધો બધી પરિસ્થિતિ સુધી આવવું જોઈએ, નહીતર એને ગાડું હાલતું હોય છે વેગમાં, પરિણામની ગાડી જેવી ચાલતી હોય છે, બધું ઉદય ભાવના વેગમાં પૂરું. બહુ ધીરાના કામ છે ગુરુદેવ એમ કહેતા ને, બહુ ધીરાના કામ, વેગવાળાના કામ નથી. વેગવાળી પ્રકૃતિ એકદમ ઠંડી થઈ જાય એવો આ વિષય છે. બહારથી જેને પાછું વળવું છે અને અંદરમાં સોંસરવટ ઉતરીને સ્વભાવ સુધી જેને પહોંચવું છે એને વેગને તોડે તોડી નાખે એ લાઈનમાં આવવું છે. વિષય એવો છે, એ તપાસી અને પુરુષાર્થ તરફ વળવું. માત્ર તપાસવું એમ નહીં, પણ તપાસીને પુરુષાર્થ તરફ વળવું. પુરુષાર્થ તરફ વળવું એટલે આત્મકાર્યમાં વધારે સાવધાન થવું, અથવા આત્માર્થને પોષણ મળે તેવા ભાવમાં વધારે સાધન આપવું. જાગૃતિનું વધુ એને અહીંયા હજી પુરુષાર્થ કહેવામાં આવે છે. હજી પુરુષાર્થ ચિંતન ખાસ કરવું, ચિંતન ખાસ કરવું જોઈએ. સ્વરૂપ ચિંતન ખાસ કરવું જોઈએ, અથવા સ્વરૂપ ચિંતન એ પરિણામનો મુખ્ય વિષય થઈ જવો જોઈએ. કષાયના વેગમાં તણાતા અટકવું, તો વેગ શબ્દ લીધો છે. કષાયનો જે વેગ છે, જોશ છે, જોર છે, એમાં જીવ આખે આખો તણાઈ જાય છે. એ સ્વરૂપ ચિંતન અને આત્માર્થને પોષણ મળે એવા જાગૃતિના પરિણામ દ્વારા એને એ વેગને એને ઠંડો પડી જવો જોઈએ. રાજગ્રહ પૂર્વની પ્રકૃતિ અને પછીની પ્રકૃતિમાં એકનો એક જીવ વચ્ચેના ગાળામાં ગેરહાજર હોય ને પછી પરિચયમાં આવે તો એને એમ થાય કે આનામાં ઘણો ફેર પડી ગયો. જિંદગી ઉપર ચડી ગયું કે એને સામાને એમ લાગવું જોઈએ કે નક્કી આને કોઈ સત્પુરુષ મળેલા મળેલા છે. એનો અર્થ શું, ભાષા તો ઘણી દૂર છે, પણ કષાયના વેગમાં અને આત્માર્થને પોષણ થાય એવા પરિણામમાં આવેલો જીવ પહેલા એ પ્રકારમાં હોતો નથી. તેથી જૂના પરિચિતને ફરીને પરિચિત પરિચય થતાં એ પરિચયમાં એને તફાવત દેખાય છે. કે આને કોઈ સત્પુરુષ મળી ગયા લાગે છે. આ પ્રકારનો જે ફેર છે આપણે પ્રકૃતિગત વિષય છે, એ પ્રકૃતિમાં ફેર છે. જાગૃત છે કોઈ તો એને નથી કોઈ સત્પુરુષ મળેલા જે એવી રીતે ઉપલક્ષણ વાતને લીધી થાય છે. આમ તો પ્રસંગ એવો ચાલ્યો છે કે કોઈ વિરોધીઓ શ્રીમદજીના કોઈ વિરોધીઓને આ મુમુક્ષુઓ સાથેનો અથડામણનો પ્રસંગ છે. એને ભલામણ કરે છે કે તમે એવા પ્રકારે વર્તન રાખજો, તમે એવા પ્રકારે પ્રવર્તજો કે એ લોકોને એમ લાગવું જોઈએ કે નક્કી આ લોકોને કોઈ સત્પુરુષ મળેલા હોવા જોઈએ. નહીતર સામાન્ય રીતે જગતનો વ્યવહાર એવો છે કે ગુસ્સાવાળા પ્રત્યે ગુસ્સો જ કરે, માયાવાળા પ્રત્યે માયા જ કરે, તો કસાય પ્રત્યે કસાય નહીં કરવું ને માયાવાળા પ્રત્યે સરળતા કરવી, એ પ્રકાર એ લોકોત્તર પ્રકાર છે, લૌકિક પ્રકાર છે નહીં. એને ખ્યાલ જાય કે આમાં કાંઈ ફેર છે, આ પ્રકારમાં આવતા નથી. કસાયના વેગમાં તણાતા અટકવું, ગુણગ્રાહી બનવું, ગુણનું ગ્રહણ કરવું, જેની દ્રષ્ટિ ગુણ ઉપર છે તે ગુણગ્રાહી છે. ગુણગ્રાહીનો અર્થ દાખલો બીજો છે, જેની દ્રષ્ટિ ગુણની ઉપાસનાની છે, જેનું જે ગુણને ઉપાસનાનું છે એને ગુણગ્રાહી કહેવામાં આવે છે. એમ છે ખરેખર ગુણગ્રાહી એટલે ગમે ત્યાંથી ગુણ લે છે એ ગમન છે. ગુણને જ ઉપાસવા છે એ રીતે ગુણને ગ્રહણ કરવાનું લક્ષ્ય રાખવું, એની પ્રધાનતા રાખવી, ગુણ પ્રધાન થવું, દોષ પ્રધાન ન થવું પણ ગુણ પ્રધાન થવું, એ બધી શિખામણ આપી છે. પુરુષાર્થ તરફ પરિણામ તપાસીને વળવું, આ અપેક્ષા પરિણામ તપાસવાની છે. આ તો થોડું સિદ્ધાંતનું જાણવું થાય ત્યાં એમ કે પણ પરિણામને તપાસવું, અમારે પર્યાય દ્રષ્ટિ થવું નથી, અમારે તો દ્રવ્ય દ્રષ્ટિ થવું છે. પરિણામ તપાસીએ તો પછી પરિણામ માય એમ નથી. જે જીવને આત્મજાગૃતિ આવે છે એને એના પરિણામ સહજ તપાસાઈ જાય છે. તપાસ હું એમ કહેવાય છે કે કોઈ ઉપદેશાત્મક વચનનો એક ધ્વનિ છે, પણ એ તો સહજપણે જેને અંતર જાગૃતિ છે એને તપાસવાનું બને છે એને તપાસનું એમ કહેવામાં આવે છે. એનો જાગૃતિનો પુરુષાર્થ એ પ્રકારે હોય છે, એથી તપાસીને જ પુરુષાર્થ બાજુ હું એમ કહેવામાં આવે છે. એ સમજાવવાની શૈલી છે. એને સ્વરૂપ ચિંતન હોય છે, એને કરવું જોઈએ એમ કહેવામાં આવે છે. પરિણામ વિષય તો વાત જ બધી આવે છે, ક્યાંથી ઉપાડે કાંઈ આમ આવ્યું છે, આ તો પરિણામ ઉપરનું વિધન થાય છે, આ તો પરિણામ પર્યાય દ્રષ્ટિ પણ રહેશે, આમાં દ્રવ્ય દ્રષ્ટિ કેમ થાય એ પ્રશ્ન રહેતો નથી. એ જીવ થાય છે અને કઈ કક્ષાની વાત ચાલે છે, કયા સ્ટેજની વાત ચાલે છે એને એ સમજવા માંગતો નથી. દ્રવ્ય દ્રષ્ટિનું માત્ર ત્યાં બહાનું છે, દ્રવ્ય દ્રષ્ટિ શું એને ખબર નથી. દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એ સમ્યક દ્રષ્ટિના કસાય કે ભોગ ઉપભોગનો વિષય પોતાની મતિ કલ્પનાથી લઈ લે, અને એ નિમિત્તે પણ એ આત્માને પોષવાને બદલે કસાયને પોષે, એમાં કેટલા હૃદય વ્યાજબી છે એમાં જરાય સંમત કરવા જેવી. અહિયાં તો મોક્ષની ભૂમિકાના લક્ષણ બતાવ્યા છે, એને મેળવવા માટે છે. કરવું કરવું એમ કહીને વજન દેવાની વાત નથી, પણ એને એ મેળવવા માટે છે. મેળવણી પણ કરવા જેટલી એની ધીરજ ન હોય, અને દુર્દ્રષ્ટિના નામે મતિ કલ્પના એ વાતને ઉડાવે, એ વાતને સમજાવવાની નથી. ઓગણપચાસ તું સતની ઊંડી જિજ્ઞાસા કર, કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. તારી મતિ સરળ ને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. બહુ ચોખ્ખી ગાઈડલાઈન છે આ, માર્ગદર્શન જેને કહીએ, એ જરા પણ આંટી ઘૂંટી વિનાનું ચોખ્ખું છે. આ બહુ વાતો આવે છે, એવી સુંદર વાતો આવે છે. મુમુક્ષુઓને તો એનો ઉપકાર ગણીએ એટલો ઓછો છે. હું સતની ઊંડી જિજ્ઞાસા કર, આ મુદ્દાની વાત છે. મને ખબર છે ને આવડે છે એ વાત ઉપર એક વાર મોટી ચોકડી મૂકી. તારી બુદ્ધિ ની ભ્રમણામાં રોકાય મરી ગઈ છે, પત્તો લાગશે. હું જિજ્ઞાસા નહીં પછી ઊંડી જિજ્ઞાસા લીધી છે, સ્વપ્ની ઊંડી જિજ્ઞાસા એમ લીધી છે. આત્મા જે ત્રિકાળ સત સ્વરૂપ છે, જે પરમ સત્ય સ્વરૂપ છે, એ સત્ય સ્વરૂપની ઊંડી જિજ્ઞાસા કર, કે જે કારણે જેથી એટલે જેના કારણે જે જિજ્ઞાસાના ઉત્પન્ન થવાના કારણે તારો પ્રયત્ન બરાબર ચાલશે. નહીતર તારો પ્રયત્ન ઊંધી દિશામાં ક્યાં ચાલ્યો જશે તને ખબર રહેશે. આપણે એક વખત એ દ્રષ્ટાંત દીધું હતું, શ્રીમદજીનો કોઈ ફરિયાદ છે, ફરિયાદ લખે પ્રશ્નમાં કે દેવકરણજી મુનિ પોતાને પરમાત્મા માને છે, અને આ વાત અમને કઈ બરાબર લાગતી નથી. બહુ મધ્યસ્થતાથી શ્રીમદજી ઉત્તર લખે છે, ઉત્તરામાં છે કે આમ તો સર્વ આત્માઓ મૂળ વસ્તુ પણ તો પરમાત્મા પણ જ બિરાજમાન છે, પણ જ્યાં સુધી એવું પરમાત્માપણું પરમાત્મા સ્વરૂપ પોતે છે એવું પરમાત્માપણું પોતાને વિશે યથાર્થપણે પોતાને ભાષે નહીં, ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહેવું સારું છે. કાંઈ કહ્યું જિજ્ઞાસાનો વિષય ક્યાં સુધી અર્થ આ નીકળ્યા છે કે મુક્ષુને જિજ્ઞાસાનો વિષય ક્યાં સુધી, કે જ્યાં સુધી પોતાનું પરમાત્મા સ્વરૂપ પોતાને પોતાના જ્ઞાનમાં પ્રતિભાસે નહીં ત્યાં સુધી. ગાથાના અર્થ આવડે અને અપેક્ષા અને વિવિક્ષાઓ આવડે અને નયોની સમજણ પડે, એટલે જિજ્ઞાસા પહેલા શરૂઆતમાં થોડીક ઉત્પન્ન થઈ હોય તે પણ મરી જાય. મોક્ષ માર્ગમાં આવવાના એ કઈ લક્ષણ છે એને પરિસ્થિતિ જે થઈ જાય છે જીવોની એવી થઈ જાય છે. તો પ્રથમ તો આ વિષયથી અજાણ્યો છે એટલે કાંઈક કહેવા માગે છે એ વાત કોઈક જુદી જાતની છે એમ સમજીને તો પ્રવેશ કરે છે. પછી બુદ્ધિના જોરે બુદ્ધિ પ્રવર્તાવે છે અને તેમાં બે પાંચ પચીસ વર્ષ માથાફોડ કર્યા પછી કાંઈક વાત એને ઠેકાણે પડે છે. એ ઠેકાણે પડ્યા પછી એમ લાગે છે કે ચાલો આ નહોતું સમજાણું તે સમજાઈ ગયું. એટલે સમજાઈ ગયું નથી પણ તું હાવ ઠેકાણે પડી ગયો તો જિજ્ઞાસા ખલાસ થાય છે. સૂક્ષ્મમાં વાતને કાંઈ ગળ બેસાડે અને જિજ્ઞાસા એની બંધ થાય. અગિયારમી ગાથા ગુરુદેવ શરૂ કરે ત્યાં એને વિચાર આવે કે સમ્યક દર્શનનો જે વિષય છે નિશ્ચય નહીં એકાંત જે મુખ્યતા કરવાની છે અને વ્યવહારને અસત્યાર્થને અભૂતાર્થને ગૌણ કરવાનો છે ને એ વાત બરાબર ચાલશે. એટલે મને તો ખબર છે કે અહીંયા શું કહેવા માગે છે. અર્થની ખબર છે ને એને તો જિજ્ઞાસારૂપી દ્વાર બંધ થઈ ગયા એટલે એક ડગલું આગળ વધવાનો અવસર છે એની આ પરિસ્થિતિ. તું સતની ઊંડી જિજ્ઞાસા કર, એવી અપૂર્વ જિજ્ઞાસા કર એમ કહેવું છે કે જેને લઈને તારો જે પ્રયત્ન છે આ વિષયક જે પ્રયત્ન છે એ બરાબર યોગ્ય રીતે ચાલશે. નહીતર પ્રયત્ન વિનાનો કોઈ જીવ નથી. કિંમત પ્રયત્નની નથી પણ કિંમત યોગ્ય દિશાની છે. યોગ્ય દિશામાં તારો પ્રયત્ન ચાલશે. તારી મતી સરળ અને સવળી થઈ આત્મામાં પ્રણમી જશે. કેવી અનુભવની ભાષા આવી છે. કેટલી કેટલી જગ્યાએ તો એમની જે સ્વતંત્ર ભાષા આવી છે અનુભવની બહુ ભાવ લઈને આવી છે. ભાવ એટલે એકદમ અનુભવને વ્યક્ત કરવાનું સામર્થ્ય છે એની અંદર. તારી મતિ સરળ અને સવળી થઈ એમ મતિની અસરળતા છૂટી જશે. આના ક્ષોપસમમાં આવ્યો અને સમજાઈ ગયું એમ લાગ્યું ને જિજ્ઞાસા બંધ થઈ મતિ અસરળ થઈ ગઈ એમ કહે છે. મતિ સરળ થવી ઘટે છે એના બદલે મતિ અસરળ થઈ ગઈ. ત્યાં પછી એ મતિ ઊંધું ઊંધું કામ કરે છે. કેટલું ઊંધું કરે છે એનો કોઈ હિસાબ મારે તો ત્રાસ છૂટી જાય એમ છે. કેમ કે દૂર તો ફેલાઈ જાય છે, સતથી દૂર જાય છે. અસરળ થઈને સતથી દૂર જવાનું બને છે. અભ્યાસ કરે આગળનો, અરે અભ્યાસ કરે આધ્યાત્મિક વિષયનો, આધ્યાત્મિક ન્યાયમાં હોય, આધ્યાત્મિક વિષય ચાલતો હોય અને મતિ અસરળ હોય તો એમાંથી એને માર્ગ મળવાને બદલે દૂર જવાનું થાય. જે તરવાનું નિમિત્ત હોય એ ડૂબવાનું થાય તો ઊંડાઈ કેટલી. કાંડાબૂદ પાણીમાં કોઈ ગુંગળાઈને મરે તો શીર્ષાસન કર્યા વિના ન એવું થાય. થોડો ઊંધો ન થાય, પૂરો ઊંધો થાય તો થાય. એવું આ પરમ ઉદ્ધારનું નિમિત્ત છે. આ જે તત્વજ્ઞાન છે એ તો પરમ ઉદ્ધારનું નિમિત્ત છે. એવું સચોટ ને એવું કોઈ એવી એવી સ્થિતિ આવીને ઉભું છે ગુરુદેવની કૃપાથી. જે કરી જ જાય એના બદલે દૂર જાય ત્યારે એની જિજ્ઞાસા ખોઈ છે, મતિની સરળતા ખોઈ છે, અને માર્ગને બદલે ઊંધ માર્ગની બાજુ એનું પ્રયાણ ચાલે છે, એ વાત સ્પષ્ટ થાય છે. એમાંથી